ચલિત ન થાય એ પ્રકાર નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ગુરુમાં. ખરેખર ગુરુદેવની આજ્ઞા જો કુળની અંદર પોતાના હૃદયની અંદર જો આજ્ઞામાં સ્થિત થયો હોય તો આ પ્રશ્ન કદાચ ન હોય. પરંતુ ગુરુદેવની આજ્ઞાને ઉર્મા મારા હૃદયમાં મેં અચળ કરી નથી. અચળ એટલે ક્યારેય પણ કોઈ પણ કારણથી, કોઈ પણ સંયોગથી, કોઈ પણ પરિસ્થિતિથી, કોઈ પણ સ્થિતિથી ચલિત ન થાય એને અચલ કહેવાય. માનકંસુરેશ્વરજી આચાર્ય ભક્તવર સ્તોત્રમાં આદિનાથ ભગવાનની સ્તોત્રના કરીને કહે કે આ કલ્પના વાયરાથી આ બધાય પર્વતો દુનિયાના મહીધરો ડોલી ઉઠે, પણ મેરુ ક્યારે ડોલી ઉઠતો? હે પ્રભુ, તમે તો મેરુ જેવા નિષ્કંપ છો, એમ ગુરુદેવની આજ્ઞા મારા જીવનની અંદર કેવી હોવી જોઈએ? અચળ. હર કોઈ પરિસ્થિતિ, હર કોઈ સંયોગ, હર કોઈ કારણ, સંસારની કોઈ સ્થિતિ પરિસ્થિતિ સંયોગો કે કારણ ગુરુદેવની આજ્ઞાની રહેલી મારા હૃદયમાં રહેલી એ આજ્ઞાને ચલિત કરી શકે નથી. આ જ્ઞાન ગુરુદેવની અચળ કરી ગુરુમાં. આ અચળ હિમાલય જેમ સ્થિર છે, અચળ છે. એ ચડે નહીં, એ સામાન્ય ઝંઝાવા ઝાપટા વાવાઝોડા એનાથી હિમાલય ચલિત ન થાય. એમ એની માફક પોતાની આજ્ઞાને, ગુરુદેવની આજ્ઞાને પોતાના હૃદયની અંદર અચળ રૂપે સ્થિત કરે કે હવે જેવું તેવું થાય તો પણ આ આજ્ઞા ચલિત થાય નહીં, કે આજે બધું બરોબર છે સ્થિતિ એટલે ગુરુદેવની આજ્ઞા છે, અને કાલે સ્થિતિ જરાક નબળી થઈ તો મુખ ગુરુ લાગ્યું. અત્યારે હમણાં કઈ જરૂર નથી. હર કોઈ સ્થિતિમાં, હર કોઈ સંજોગોમાં, હર પરિસ્થિતિની અંદર પોતાની શરીર સંપત્તિથી માંડી અને સંસાર સંપત્તિ સુધીની કોઈ પણ સ્થિતિમાં ફેરફાર થાય તો પણ એ ગુરુદેવની આજ્ઞાની અંદર કોઈ પણ જાતનું એની મન ચલિત થતું. એને જે આજ્ઞા આપી છે તે આજ્ઞામાં ચલિત થતો જેમ કહ્યું છે તેમ જ કરે છે. જેવી આજ્ઞા મેળવી છે તેનું યથાશક્તિ પાલન કરે છે, અક્ષરસહ પાલન કરે છે, ભાવપૂર્વક પાલન કરે છે. ગુરુ આજ્ઞાની પાલનના કેટલા કેટલા ઉદાહરણો કથાનો યોગની અંદર તો આવે છે. સામાન્ય આશ્રમની અંદર ભણવા જતો શિષ્ય એનું પણ પહેલું કામ શું? ગુરુની આજ્ઞા પાલન કરે. આરુણિ નામનો શિષ્ય ઉદ્દલક મુનિના આશ્રમમાં ગયો અને એને પોતાના ગુરુની આશ્રમની ખેતીનું કામ સંભાળતો હતો અને એમાં રાતના પાળો તૂટી ગયો. બહુ પ્રયત્ન કર્યો પાળો બાંધીને પાણી રોકાવાનો, કે જો પાણી નહીં રોકાય તો આખું ખેતર સત્યાનાશ થઈ જશે, ન રોકાણ તો પોતે ત્યાં સુધી પાળો બની ખેતર. ઋષિ સવારના પૂરમાં શોધવા નીકળે છે, બૂમ પાડે છે આરણી આરણી, અને ત્યાં અવાજ કરે છે ગુરુદેવ હું અહીંયા છું. જુએ છે અરે આખી રાત આ ઠંડીની અંદર થીજી ગયો છે, કે તું કેમ આમ તમને કહ્યું નહીં? તો કે આપને આગ્રહ આપી નહીં કે જાઓ પાણી વાળી આવ્યો, પાણી વાળવા ગયો મારાથી થઈ શક્યું નહીં, અને પાણી જો જાજો વહી જાય તો ખેતરની અંદર પાકને નુકસાન. ઉદાહરણ તો વ્યવહારિક છે, ઉદાહરણ વ્યવહારિક છે. પણ વ્યવહારિક ઉદાહરણની અંદર આપણે ભાવ જે ગ્રહણ કરવાનો છે કે ગુરુની આજ્ઞા એ આપણા જીવનની અંદર એનું સ્થાન શું હોવું જોઈએ, એ સબ્જેક્ટિવ હોવી જોઈએ. ગુરુની આજ્ઞા એ જયારે લઈ ત્યારે સબ્જેક્ટિવ હોવી જોઈએ, નહીં આપણે અહીંયા ઘણા ઘણા કાર્યક્રમો સબ્જેક્ટિવ રાખીને બેઠે. તો કે આ એક જ વસ્તુ એવી છે કે ડિસ્પાઇટ ઓફ સર્કમસ્ટન્સીસ, ઇનસ્પાઇટ ઓફ ઓલ ધ વોટ એવર કમ, વોટ કમ વોટ મે, લશ્કરમાં કમાન્ડરની આજ્ઞા કેવી હોય? નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ટુ ડુ ઓર ડાય. પૂછવાનું નહીં કે મારે અહીંયા જવાનું, માર્ચ ઓન, કીપ લાઈટ, Keep left, keep right, but not to question why, but to do anyway. Karo ya maro. Guru ni agna nu jivan ma avu achar sthan. Nathi agna gurudev ni achar kari purvai. Apanne guru ni agna ane ava guruo je apanne agna ape chhe ene Dineshwar dev ni agna ne ane dhan ke jem emne kevama avyu chhe tem j kare chhe. Evi achadta emna ma chhe એટલે પ્રાણ જાય તો પણ એ પોતે આજ્ઞાનો ભંગ કરતો પ્રાણાંતે અવસ્થામાં પણ એ આજ્ઞાનો ભંગ કરતો નથી. આવું આજ્ઞા દેને પણ એટલે પરમ પરમદેવે કહ્યું આણાય ધમ્મો આણાય, કે બધા જ આગમમાં અને આચરણ સૂત્રમાં આ પહેલું સૂત્ર છે આણાય ધમ્મો આણાય. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. આજ્ઞા કોની એ પછી વિષય થયો. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ગુરુ માહી, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમા કરનાય. ગુરુની આજ્ઞા ને અચળ રીતે ગુરુમાં ધારણ કરી નથી એટલે શું થયું, તમારો વિશ્વાસ મારો સ્થિર નથી. આપ ત્રણો વિશ્વાસ દ્રઢ, ગુરુની આજ્ઞામાં તો પરમેશ્વરનો વિશ્વાસ પહેલા. આપ ત્રણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નહીં, તમારા પ્રત્યે મારો વિશ્વાસ એ દ્રઢ નથી અને આદર જોઈએ એ પરમાદર નથી. કેવો આદર છે? લૌકિક વ્યવહાર નમન નમન ને ફેર હૈ બહોત નમે નાદાન. એમાં જો ગરજવું હોય તો હાથમાં નમસ્કાર કરે ભગવાન આગળ, પણ એ વાતની આ જુદી છે. અહીંયા કે છે કે ભાઈ એનું તો મેં પરમ આદર, મને પરમાત્મા પ્રત્યે કેવો આદર હોવો જોઈએ, પરમ આદર હોવો જોઈએ. આવો પરમ આદર ક્યારે? એના પ્રત્યે વિશ્વાસ. એ વિશ્વાસ શેનાથી બંધાય? જો ગુરુની આજ્ઞા મારામાં હોય તો એ વિશ્વાસ બંધાય, અને આ પરમાત્મા પ્રત્યે મારો વિશ્વાસ ક્યારે ચલિત થાય? પરમાત્મા પ્રત્યેનો મારો વિશ્વાસ ક્યારે ચલિત થાય? આપ ત્રણો વિશ્વાસ દ્રઢ, મને ખૂબ દ્રઢ વિશ્વાસ છે. શું વિશ્વાસ છે? કે આ મારું કલ્યાણ જ. કૃપાળુદેવે પૂછ્યું છે, પોપટભાઈને પૂછ્યું કે તમને વિશ્વાસ છે કે અમારાથી તમારું કલ્યાણ થશે? ગ્રહવાસમાં જ્ઞાની હોય તો કેવો સાહેબ હોય, તમે અમારી ભજના કરો છો અમારાથી તમારું કલ્યાણ થશે એવું તમે માનો છો? તો કેવું કેવું કલ્યાણ થશે એનો વિશ્વાસ પોપટભાઈનો કેવો દ્રઢ હતો? તો પોપટભાઈ વળી ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ધારો કે ન થાય તો? ધારો કે ન થાય તો પોપટભાઈ કીધું તો આજથી છોડી દઉં તો એક ભાવ વધારે અનંત ભાવ. આ જગતની અંદર કોઈના વિશ્વાસ વિના કાઢી નહીં તો જ્ઞાનીના ભરોસે એક ભાવ કાઢીને ભાઈ એટલો તો ખેલ લગાવ, એટલું તો દાવ ઉપર મૂકી દે, અને સ્ટોકમાં પાછા અનંત પહેર્યા છે ને કે લૂંટાવી જ જવાનું તું. જેની પાસે ₹5 હોય એમ $5 હોય એમ કે $5 છે ને પાંચે $5 લોટમાં મૂકવો હોય તો એમાં કઈ તું લૂંટાઈ જવાનો છો? ભાવ કેટલા પહેર્યા એમાં કઈ ખોટી નહીં જાય? આ તો કામ ખજૂરાનો એક પગ ભાંગો તોય શું અને ન ભાંગો તોય શું? તારી પાસે ભવના પાર નથી એટલો કર્મનો સ્ટોક છે ચિંતા કરવા માટે. એક ભવ તું જ્ઞાનીને કૃપણદેવ કીધું અનંત ભવ દેહને અર્થે ગાળ્યા છે, જે ભવ આત્માને અર્થે ગળાશે એ જ ભવ સાર્થક થશે. કેટલા ગાયડા દેવની અનંત ભવનું સાટું એક ભવમાં વાળવું છે. આવો વિશ્વાસ કે પ્રભુ તારે શરણે આવું એટલે મારું ભવનું પરિભ્રમણ સમાપ્ત થયા વિના રહે જ. આવો વિશ્વાસ, એક વાર જેને કૃપાળુનું શરણું લીધું તો પછી મને ભવભ્રમણની હવે કોઈ ચિંતા હોય એ વાતમાં કોઈ અચળ વિશ્વાસ. આ પતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નહીં, અને પછી એનો આદર કેવો હોય? વિશ્વાસના અભાવમાં આદર અધૂરો થઈ જાય છે, આદર લૂલો બની જાય છે, આદર ફોર્મલ બની જાય છે. પણ દ્રઢ વિશ્વાસ હોય તો એને જગતની અંદર સૌથી વધારે આદર કેના પડે, સૌથી વધારે આદર કોના પડે? કે જેને મારું ભવ પરિભ્રમણ ટાળ્યું છે. શ્રેણીક મહારાજ એને ભગવાન મહાવીરનું શરણું મળ્યું. મગધપતિ છે, કેવો મોટો જબરજસ્ત રાજવી છે, સમ્રાટ છે, પણ ભગવાન મહાવીરનું શરણું મળ્યા પછી એને મહાવીર પ્રત્યે આદર કેટલો? પરમાત્મા ભગવાન વિચરતા હોય તો ઠીક છે કે રોજ રોજ ભગવાનના વંદન નમસ્કાર આદિ કર્યા પછી જ મોઢામાં પાણી દે તઈ જેને નવકારથી થાય, પણ ભગવાન વિચરતા હોય દૂર તો પણ રોજ ઉઠીને જે દિશામાં ભગવાન વિચરતા હોય એ દિશામાં પહેલા ત્રણ નમસ્કાર કરે, ખમાસ કરે, પછી રાજના અનુચરોને રોજ સૂચના કે આવીને મહારાજા શ્રેણીકને એને ભગવાન કુશળ જેવા સમાચાર આપવાના, ત્યાં સુધી શ્રેણીક મહારાજાના મોઢામાં પાણીનું ટીપું જાય નહીં. એટલે અનુચરો રોજ જતો અને રોજની વ્યવસ્થા, અને વ્યવસ્થા આવીને કે મહારાજાનો જય હો, પ્રભુ ભગવંત મહાવીર આ જગ્યાએ બિરાજે છે અને કુશળ છે. આ સમાચાર મળ્યા પછી શ્રેણીક મહારાજાના જીવનની અંદર આ વ્યક્તિગત એનો વ્યવહાર છે. આદર કેવો? આ પરમ આદર છે. શ્રેણીકનો ભગવાન મહાવીર પ્રત્યેનો આવો પરમ આદર, આવા સમ્રાટ મગધપતિ એની હેસિયત કેટલી, અને આપણે જરાક જો ચકલી ફૂલે કે ચડી અને $5,000-25,000 જરાક મળી ગયા, આમથી તેમ નાખતા કે હરકું આવી ગયું, પુણ્યનું એક ઝોલું આવી ગયું, હિંચકો આવી ગયું, તો એક હિંચકામાં આપણે એવા ફૂલાઈ જાય કે આપણને ભગવાન તો ઠીક જગતના કોઈના પ્રત્યે આદર નથી, પ્રભુ પ્રત્યેનો પરમ આદર લેશ માત્ર પણ ઘટે આ અવસ્થામાં. ચક્રવર્તી પદની અવસ્થામાં પણ પ્રભુ પ્રત્યેનો આદર, ભગવાન કૃષ્ણ નેમનાથ પ્રત્યે આદર કેટલો? એ જયારે ખબર છે કે હવે બધું સત્યાનાશ થવા બેઠું છે, અને શ્રી કૃષ્ણ ભગવાન નેમનાથને વાંધવા દે છે, અને નેમનાથની સાથે એના 18,000 સાધુ, અને કે છે કૃષ્ણએ તો કેટલા જન્મો જન્મના એના બધા કટિબંધ થઈ ગયા, ગોત્ર બાંધી નાખે તીર્થંકરનું, અને એની આખી નરકની ગતિના કેટલા સાતમી નરકીનું આયુષ્ય કપાતું ત્રીજી આયુ પૂરે, કેટલા કોટી જન્મના અપરાધ અને કોટી જન્મના બંધ, એક પ્રભુ પ્રત્યેનો આદર અને આદર ભાવથી કરેલો એક નમસ્કાર એ જીવના અનંત કોટી કર્મોની કરોડોને ખપાવે. ઇકોવી નમુકારો જેણવરસ વર્ધમાણસ સંસાર સાગરાવો તારે નરંભ નાની. આ જિનેશ્વરની અંદર શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામીને કરવામાં આવેલો એક નમસ્કાર ભાવપૂર્વક એ જગતની અંદરના પ્રાણીઓને સંસાર સાગરને તારવા માટે સમર્થ છે. પછી તે નર હોય કે નારી હોય, એ કોઈ નમસ્કાર હોય, એક જ નમસ્કાર બસ છે. પણ કેવો નમસ્કાર? પરમ આદર સહિત. પેલા સરોવરના કિનારે બે વૈજ્ઞાનિકો ફરતા હતા, એમાં એક મેથેમેટિશિયન હતો અને બીજો ફિઝિશિયન હતો. ફરતા 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 ઓલા એક માટલી જોઈ, બે જણા ઓલા એ કીધું કે આ માટલી એક ઉપર બીજી, બીજી ઉપર ત્રીજી, ત્રીજી ઉપર ચોથી, ચોથી ઉપર પાંચમી, આ કરીએ તો આકાશ ત્યાં માટલી કેટલી માટલી આપણે રાખવી પડે તો આકાશને અડી જવાય. એટલે ઓલા એ તો આમ ગણિત કરી, પછી કે હું કાલ જવાબ દઈશ, મારે મારા કોમ્પ્યુટર ઉપર બેસવું પડશે. બીજી દી એને કીધું કોમ્પ્યુટરમાંથી પણ હજી મને જવાબ મળ્યો નથી, કેમ કે આ તો આ ડિસ્ટન્સ છે પ્રકાશ વર્ષનો છે અને આવી ફોર્મ્યુલા તો પ્રોગ્રામિંગ કરવું પડે. આ પ્રકાશ વર્ષ ને આપણે તો માઇલે જ ગણ્યા અને આ માટલીની ઊંચાઈ એને ગણી લીધી 7 ઇંચ કે 8 ઇંચ જેવી. હવે આ પ્રકાશ વર્ષ સાથે આ ઇંચ નું પાછું ફોર્મ્યુલા તો શોધવી પડે ને. તો કે ભાઈ હજી કઈ થાય એમ નથી, પણ તને ખબર છે તો મને ખબર છે. લે કે તું કાલનો મને આ ધંધે લગાડ્યો, કાલનો હું ગયો છું ત્યારનો હજી હું તો નથી ખાધું પીધું નથી, હું તો આમાંથી નવરો નથી અને મને ચિંતા છે કે તને જવાબ શું દેવો. અને હું આટલો બધો મોટો મેથેમેટિશિયન, ગણિત શાસ્ત્રનો પાલન દુનિયા મને નોબલ પારિતોષિક આપે અને તું કે તને ખબર છે બોલની ભાઈ કેટલી? તો કે એક જ. ઇફ ઇટ ઇઝ ક્વાઇટ લોંગ ઇનફ. એટલી લાંબી હોવી જોઈએ આપણી સરસ હતી. એક જ જોઈ, પૃથ્વીથી આકાશ સુધી એક જ માટલી બસ છે, પણ શરત એટલી એ પૂરતી લંબાઈ ની હોવી જોઈએ. એ જિનેશ્વર ભગવાન મહાવીરને એક જ નમસ્કાર આ સંસાર સાગર સાગર કરવા માટે બસ છે. તો સાહેબ એક જ, પણ એ પૂરતા ભાવ સાથે પરમ આદર સાથે હોવો, આત્મરૂપેણ સર્વ સમર્પણ. ભગવાનની એવા ભક્તિ ભાવથી તું તારો એક નમસ્કાર કરીશ તો તારો એક નમસ્કાર અનંત કરોડો કર્મની તારી તોડી નાખશે. અને એ ભક્તામાં સ્તોત્ર માનતું સૂર્ય કેટલી વાર એની 48 બેડી તોડવા માટે કેટલી વાર, અને આપણે 48 વાર કરીએ તો શું થાય? કઈ નહીં, હાથનું દોર ન તૂટ્યો, બેડી દૂર રહી, કાતર મંગળ ભાવથી કરવામાં આવે છે. પરમ આદર, આ પતણો વિશ્વાસ દ્રઢ ને પરમ આદર નાય, એને કેટલો વિશ્વાસ જિનેશ્વરમાં. જયારે એને રચના કરી અને એ રાજાએ જયારે એને પગમાં બેડી નાખી આચાર્યના, અને જયારે એને એ સ્તોત્ર કર્યો આદિનાથ ભગવાન, ત્યારે વિશ્વાસ કે કેવો વિશ્વાસ હશે? બુદ્ધિના વિકલ્પો કેટલા હશે અને આપણા વિકલ્પો? એ તો વિતરાક છે, એ કઈ બેડી તોડીએ કે કોઈ આવો તારો વિશ્વાસ અને પરમ તત્વો પ્રત્યુ આવો ઊંધી સમજણ છે. વિપર્યાસ સિવાય કઈ નથી ગ્રહણ કર્યું, કેમ કે એનામાં પાસે બૌદ્ધિક સમજણ સિવાય કઈ નથી. મિયર ઇન્ટેલેક્ચ્યુઅલ સુપર ફ્લુઅસ, કાંઈ શ્રદ્ધાનો રણકો જ નથી. જે છે એ બૌદ્ધિકતા છે, વાક ચાતુર્ય છે, ચાતુરી છે, વિશ્વાસ છે. માનતું સૂર્ય ત્યારે એમ કે આદેશ્વર તમારા વિતરાગ છે, પ્રભુ રાજાને કે શું કરો, મારો દેવ કઈ રાજી નથી, એટલે કઈ ચમત્કાર બતાવી શકશે? ભક્તને અમર કરનાર એવું આ સ્તોત્ર ભક્તામાં, પણ તારો વિશ્વાસ ક્યાં? આ પતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય.
જોગ નથી સતસંગનો, નથી સત સેવા જો, કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયો.
સત્સંગનો જોગ નથી પ્રભુ. સંસારમાં બાકીના જોગ કેટલા? કુટુંબનો જોગ તો કે સાહેબ અમારો કેટલા ભાઈઓ, કેટલા બહેનો, કેટલો પરિવાર, કેટલા વ્યવહાર વેલા, અમારી તો વાત મૂકી તો કુટુંબનો જોગ, મિત્રોનો જોગ. અરે એક ફોન કરો ને તો 1000 હાથે થઈ જાય. આવો તો જોગ, બધો જોગ છે ભાઈ તારા. સત્સંગનો જોગ છે, આપણે મળનારા તાલી દેનારા આ બધામાં કોઈ સત્સંગી મિત્ર છે આપણા? જોગ નથી સત્સંગ, લાખો મળતા મળશે બધું, પણ સત્સંગીઓ મળશે. પરમ કૃપાળુદેવ કહ્યું કે કાળમાં સત્પુરુષનું દુર્લભ પણ તો છે, મુમુક્ષુ પણ ગોઈતા મળશે. જોગ નથી સત્સંગ, આ વેદાવું આ બોલે છે ત્યારે એને વેદાય છે કે પ્રભુ આ બધા જોગ સંયોગની પરમાત્મા વચ્ચે રહેલો હું, આજે હું એવી મારી અસહાય અવસ્થા પ્રદર્શિત કરું છું કે જોગ નથી સત્સંગ, મને સત્સંગનો જોગ નથી. કે જ્યાં સત્યનું ઓળખ, સત્યની મૈત્રી, સત્યનો રંગ ચડે તે સત્સંગ, આવો કોઈ જોગ મને નથી. આ જોગનો અભાવનું વેદન થાય છે કે પ્રભુ એવો જોગ નથી. જોગ નથી સત્સંગ, નથી સત જેવા સત્સેવા જોગ. સતની સેવા કરવાના કોઈ પ્રસંગ પણ અમને પ્રાપ્ત થતા નથી. જીવનમાં સત હોય તો સતને આચરનારા, સતને પ્રગટ કરનારા સત્પુરુષો હોય. સત્પુરુષો હોય તો એની વયા તો કઈક એની સેવા કરાય. એવી સતની સેવા, સાધર્મિકોની સેવા, મુમુક્ષુની સેવા, સ્વામી વાત્સલ્યનો ભાવ, આ બધા સત જો સત સેવાના પ્રકાર છે. કોઈ જ્ઞાન, કોઈ વૃદ્ધ, એવા તપસ્વીઓ, ગુણીજન, ગુરુજન, આ બધાના પ્રત્યે પોતાને કંઈક કરવાનો ભાવ આવે, આવો સતસેવાનો જોગ પણ મને નથી. સત્સંગનો જોગ નથી અને સત્સેવાનો પણ જોગ નથી. કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ, સરળ નથી. આવા જોગ મળે અને જીવ સત્સેવામાં લાગે, એ અર્પણતા ન હોય તો સેવા થાય ખરી? અર્પણતા ન હોય તો ભક્તિ થાય ખરી? કોઈના પ્રત્યે અર્પણતા જો ન હોય આપણે, તો આપણે એની સેવા શું કરી શકીએ? એ રિયલ સર્વિસ રિક્વાયર્સ ડેડિકેશન. વિધાઉટ હેવિંગ ડેડિકેશન વી કેન નોટ સર્વ એનીબડી, નેધર વી કેન ડિવોટ એનીબડી. કોઈ એવા પરમ તત્વની આપણે ભક્તિ પણ ન કરી શકીએ અને કોઈ એવા જગતના જીવની આપણે સેવા પણ ન કરી શકીએ. સેવા અને ભક્તિ એ જીવમાં પહેલી આવશ્યકતા, એની ભૂમિકા અર્પણતા. અને અર્પણતા એટલે શું? પોતાનું અહમનું વિસ્મરણ, પોતાની સ્થિતિ, સ્ટેટસ ઓરિએન્ટેડ થિંકિંગ હોય છે ને માણસ. વ્યક્તિ જ્યારે જ્યારે વિચાર કરે ને ત્યારે અર્પણતાના બાધારો શું થાય? સ્ટેટસ, હું આટલું ભણ્યો છું, મારું આટલું સ્થાન છે, મારી કંપનીમાં શું મારું સ્થાન છે, આને ખબર છે કઈ કોઈને? પણ કોઈને ખબર હોય એને કઈ મતલબ છે? તું ગમે તેટલું હોય તો કઈ તારી કંપનીને એનો મતલબ છે, અમારે કઈ મતલબ કરો? તો એ બધા બહારના સ્ટેટસ, એ કેટલા બધા આપણને બાધારૂપ થતા હોય. સ્ટેટસ ઓરિએન્ટેડ થિંકિંગ, લોક પ્રવાહની અંદર રહેલું પોતાનું જે કઈ છે એ જ્યાં સુધી એ ભૂલે નહીં ત્યાં સુધી એ કેવી રીતે સેવા કરી શકે? હું કોણ? કાં તો પોતાની સમૃદ્ધિ, કાં તો પોતાનું પદ, કાં પોતાની પ્રતિષ્ઠા, અનેક પ્રકાર.